ઓપનિંગ નરેશન એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજની આપણી જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા ફ્રેન્ચ લેખક અને વિચારકની વાત કરવાના છીએ જેમનું નામ જ એમ કે બળવાખોરી, તર્ક અને ધારદાર વ્યંગનો પર્યાય બની ગયો છે. જેમણે પોતાના શબ્દોના જોરે યુરોપની સત્તા અને ધર્મના જે પાયા હતા ને એને હચમચાવી દીધા.
બરાબર.
આપણે વાત કરી રહ્યા છીએ ફ્રાન્સવા મારી અરુએટ, એટલે કે દુનિયા જેમને ઓળખે છે એ નામથી, વોલ્ટેર.
હા, ખરેખર બહુ મોટું નામ.
આ સ્ત્રોતો આપણે જોઈએ તો લાગે છે કે તેઓ ખાલી લેખક, નાટ્યકાર કે ઇતિહાસકાર જ નહોતા, પણ એક શું કહેવાય, સામાજિક યોદ્ધા જેવા હતા.
સાચી વાત છે.
તર્ક માટે, અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે અને પેલી ધાર્મિક સહિષ્ણુતા માટે લડનારા.
બિલકુલ.
તેમણે તો ચર્ચ અને રાજસત્તા જેવી આમ જોવો તો વિરાટ સંસ્થાઓ સામે બાયો ચડાવવાની હિંમત કરી હતી.
હા, એ સમયમાં એ બહુ મોટી વાત હતી.
ચાલો તો આ સ્ત્રોતોના આધારે તેમના જીવન અને વિચારોની દુનિયામાં એક ઊંડી સફર કરીએ અને સમજીએ કે શા માટે તેઓ આજે પણ આટલા પ્રસ્તુત ગણાય છે.
ચોક્કસ. અને વોલ્ટેરને સમજવા એટલે ખરા અર્થમાં જ્ઞાન યુગના ધબકારાને અનુભવવા જેવું છે.
એજ ઓફ એનલાઇટનમેન્ટ.
હા, એ સમય જ્યારે યુરોપ એમ કહીએ કે સદીઓની ઊંઘમાંથી જાગી રહ્યું હતું અને પરંપરાગત માન્યતાઓ પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
બરાબર.
વોલ્ટેર એ જાગૃતિના કદાચ સૌથી મોટા અવાજ હતા એમ કહી શકાય. તેનું કામ આજે પણ આપણને સમાજમાં તર્ક, સ્વતંત્રતા અને પેલી સહિષ્ણુતાના સ્થાન વિશે વિચારતા કરી મૂકે છે.
બરાબર.
જુઓ, વોલ્ટેરનો જન્મ એટલે કે 1694માં અને એમનું જીવન 1778 સુધી એવા સમયે થયું જ્યારે યુરોપ એક મોટા બૌદ્ધિક ભૂકંપમાંથી પસાર થઈ રહ્યું હતું. ન્યૂટન અને ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકોએ ત્યારે સાબિત કરી દીધું હતું કે બ્રહ્માંડને સમજવા માટે ધર્મગ્રંથો નહીં, પણ તર્ક અને પ્રયોગોની જરૂર છે.
હા, આ એક મોટો બદલાવ હતો વિચારસરણીમાં.
બહુ મોટો. આ એક એવો વિચાર હતો જેણે પરંપરાગત સત્તા, ખાસ કરીને ચર્ચની સત્તાને સીધો પડકાર ફેંક્યો.
અને ફ્રાન્સની રાજકીય પરિસ્થિતિ પણ ત્યારે શું કહેવાય, અનોખી હતી. લુઈ 14 અને 15 જેવા નિરંકુશ રાજાઓ હતા.
હા, જેમની સત્તા લગભગ ઈશ્વરીય મનાતી.
બરાબર. અને બીજી તરફ પેલી ધાર્મિક અસહિષ્ણુતાનો લાંબો અને ક્રૂર ઇતિહાસ હતો. પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક વચ્ચેના યુદ્ધોની કડવી યાદો હજુ તાજી જ હતી. એટલે સમાજમાં એક તરફ રાજા અને ચર્ચનો દબદબો હતો તો બીજી તરફ નવા વિચારોનો ઉભરો આવી રહ્યો હતો. આ તણાવ જબરદસ્ત હશે નહીં?
હા, ચોક્કસ. અને આ જ તણાવ ભર્યા માહોલમાં પેરિસના જે કોફી હાઉસ હતા અને સલૂન એટલે કે શ્રીમંતોના ઘરની બેઠકો, એ બૌદ્ધિક આથો લાવવાના નવા કેન્દ્રો બની રહ્યા હતા.
ઓહ, ત્યાં ચર્ચાઓ થતી હશે.
હા, બરાબર. અહીં જ વોલ્ટેર જેવા વિચારકો મળતા, ચર્ચા કરતા અને સ્થાપિત હિતોને પડકારતા વિચારોને ઘાટ આપતા.
એમના સમકાલીનો પણ મોટા નામ હતા નહીં? મોન્ટેસ્ક્યુ, રૂસો.
હા, મોન્ટેસ્ક્યુ, જેમણે સત્તાના વિભાજનનો સિદ્ધાંત આપ્યો. રૂસો, જેમની વાત આપણે આગળ કરીશું. અને દીદીરો, જેમણે પેલો જ્ઞાનકોશ બનાવ્યો. આ બધા દિગ્ગજો હતા. અને આ બધા પર અંગ્રેજ વિચારક જ્હોન લોકના રાજકીય વિચારો, જેમ કે કુદરતી અધિકારો, સરકારની સંમતિ અને આઇઝેક ન્યૂટનની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઘણો પ્રભાવ હતો.
બરાબર.
વોલ્ટેર પોતે પેરિસના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતા, એટલે એમને કુલીન વર્ગની અક્કડતા અને ધાર્મિક રૂઢિચુસ્તતા બંનેની ટીકા કરવા માટે એક અલગ જ સ્થાન મળતું હતું. એ ન તો પાદરી હતા, ન ઉમરાવ.
એઠે બહારથી જોઈ શકતા હતા બધું.
એમ જ.
ફ્રાન્સવા મારી અરુએટનો જન્મ પેરિસમાં. પિતા નોટરી હતા, એટલે કાયદાકીય દસ્તાવેજો બનાવનાર. શિક્ષણ એમનું જેસ્યુઇટ કોલેજ લુઈ લે ગ્રાન્ડમાં થયું, જે તે સમયની શ્રેષ્ઠ શાળાઓમાં ગણાતી. બળવાખોર વૃત્તિ શરૂઆતથી જ દેખાય છે એમ લાગે છે.
સાચી વાત છે. એમના પિતાની તો ઈચ્છા હતી કે દીકરો વકીલ બને, પણ યુવાન ફ્રાન્સવા મારીને તો પેરિસના સાહિત્યક અને નાટ્ય વર્તુળોમાં જ રસ હતો. અને એમની કલમ એટલી ધારદાર હતી કે મુશ્કેલીઓને આમંત્રણ આપતા વાર ન લાગી. એમની વ્યંગ્યાત્મક કવિતાઓને કારણે તેઓ વારંવાર સત્તાધીશોની નજરમાં આવી જતા.
એટલે જેલમાં પણ જવું પડ્યું તો નહીં?
હા, 1770માં ફ્રાન્સના તત્કાલીન શાસક રીજન્ટ વિરુદ્ધ એક વ્યંગ કવિતા લખવાના આરોપસર એમને પેરિસની કુખ્યાત બેસ્ટિલ જેલમાં લગભગ એક વર્ષ માટે પૂરવામાં આવ્યા હતા.
ઓહો.
અને આ જેલવાસ દરમિયાન તેમણે પોતાનું નવું નામ ધારણ કર્યું, વોલ્ટેર.
આ વોલ્ટેર નામ ક્યાંથી આવ્યું? એની પાછળ પણ કંઈક રહસ્ય છે?
હા, એ વિશે ઘણી થિયરીઓ છે. કોઈ કહે છે કે એમના અસલ નામ AROVTLI નું એનાગ્રામ છે, એટલે અક્ષરોની અદલાબદલી. LI એટલે લેજોન, યુવાન.
અચ્છા.
તો કોઈ કહે છે કે તે કોઈ પારિવારિક જમીન સાથે જોડાયેલું નામ છે. સાચું કારણ ગમે તે હોય, આ નવું નામ જ એમની ઓળખ બની ગયું પછી તો.
અને આ તો માત્ર શરૂઆત હતી. મુશ્કેલીઓ તો જાણે એમનો પીછો જ નહોતી છોડતી.
બિલકુલ.
પેલો 1726નો કિસ્સો, એક ઉમરાવ સાથેનો ઝઘડો, શિવેલિયર ધ રોહન.
હા, બરાબર. જાહેરમાં ઝઘડો થયો અને ઉમરાવે પોતાના નોકરો પાસે વોલ્ટરને માર મરાવ્યો.
ઓહ.
પછી જ્યારે વોલ્ટેરે બદલો લેવા દ્વંદ્વ યુદ્ધ માટે પડકાર ફેંક્યો, ત્યારે પેલા ઉમરાવે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને વોલ્ટેરને ફરીથી બેસ્ટિલમાં પુરાવી દીધા.
ફરીથી જેલમાં?
હા. અને આ વખતે તેમને જેલમાંથી એ શરતે છોડવામાં આવ્યા કે તેઓ ફ્રાન્સ છોડી દે, એટલે તેમને ઇંગ્લેન્ડ, દેશ નિકાલ કરવામાં આવ્યા. આ ઘટના તેમના જીવનમાં એક મોટો વળાંક લાવી.
ચોક્કસ. દેશ નિકાલ થવું પડ્યું એ તો ખરાબ કહેવાય, પણ ઇંગ્લેન્ડનો અનુભવ એમના માટે ફાયદાકારક રહ્યો એમ લાગે છે.
નિશંકપણે. આ ઇંગ્લેન્ડનો જે 3 વર્ષનો દેશ નિકાલ હતો, 1726 થી 1729, એ વોલ્ટેર માટે એક યુનિવર્સિટી જેવો સાબિત થયો. ઇંગ્લેન્ડમાં રાજાની સત્તા અમર્યાદિત નથી, સંસદનું નિયંત્રણ છે.
પેલી બંધારણીય રાજાશાહી.
હા. તેમણે જોયું કે ત્યાં ફ્રાન્સ કરતાં ઘણી વધારે ધાર્મિક સહિષ્ણુતા છે, જુદા જુદા પ્રોટેસ્ટન્ટ પંથો સાથે રહી શકે છે. અને સૌથી મહત્વનો, તેમણે ન્યૂટનના વિજ્ઞાન અને જ્હોન લોકના રાજકીય દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે કેવી રીતે તર્ક અને સ્વતંત્રતા પર આધારિત સમાજ પ્રગતિ કરી શકે છે.
એટલે ફ્રાન્સ પાછા આવ્યા ત્યારે એક નવા જ વોલ્ટેર હતા.
બિલકુલ. જ્યારે તેઓ ફ્રાન્સ પાછા ફર્યા ત્યારે તેઓ અંગ્રેજી સ્વતંત્રતા, વ્યાપાર અને વિચારધારાના પ્રખર પ્રશંસક બની ચૂક્યા હતા, અને એમના મનમાં ફ્રેન્ચ સમાજની જે ખામીઓ હતી તે વધુ સ્પષ્ટ થઈ ગઈ હતી.
તો હવે વાત કરીએ એમના મુખ્ય વિચારોની. એમની કોઈ એક વ્યવસ્થિત ફિલોસોફી નહોતી એમ તમે કહ્યું, પણ કેટલાક મુદ્દાઓ વારંવાર આવે છે એમના લખાણોમાં.
વોલ્ટેરના વિચારોને કોઈ એક ચોક્કસ સિસ્ટમમાં બાંધવા મુશ્કેલ છે. તેઓ સિદ્ધાંતો ઘડવા કરતાં વધુ, શું કહેવાય, પ્રવર્તમાન અન્યાયો સામે લડવામાં માનતા હતા. પણ એમના અસંખ્ય લખાણોમાં કેટલાક મુખ્ય વિચારો વારંવાર ઉભરી આવે છે.
જેમ કે
પહેલું અને સૌથી મહત્વનું, ધાર્મિક સહિષ્ણુતા. આ એમના માટે સર્વોચ્ચ મૂલ્ય હતું.
હા, એના પર એમનો બહુ ભાર હતો.
તેઓ માનતા કે સમાજમાં જેટલી વધુ ધાર્મિક વિવિધતા હશે તેટલો તે વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનશે. એમનું એક પ્રખ્યાત અવલોકન હતું કે ઇંગ્લેન્ડમાં જ્યાં ઘણા ધર્મો છે ત્યાં શાંતિ છે, જ્યારે ફ્રાન્સમાં જ્યાં એક જ પ્રભાવી ધર્મ છે ત્યાં ઝઘડા છે.
એ સમયે આવું કહેવું એ જ ક્રાંતિકારી હતું.
બિલકુલ. બીજું, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય. આ પણ એટલું જ મહત્વનું. કોઈ પણ વિચાર, ભલે તે ગમે તેટલો અપ્રિય કે ખોટો લાગતો હોય, તેને વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ.
પેલું પ્રખ્યાત વાક્ય એમના નામે છે ને, હું સહમત ન થાઉં પણ તમારા બોલવાના હક માટે લડીશ.
હા, એની વાત આપણે આગળ કરીશું, પણ એ ભાવના એમને જ હતી. સત્ય સુધી પહોંચવા માટે મુક્ત ચર્ચા અનિવાર્ય છે. સત્તાને સવાલ પૂછવાનો અધિકાર અત્યંત જરૂરી છે.
બરાબર.
પછી
સત્તાનું વિભાજન અને મર્યાદિત સરકાર. રાજા કે ચર્ચની સત્તા નિરંકુશ ન હોવી જોઈએ, કાયદાનું શાસન હોવું જોઈએ, અને સત્તા પર બંધારણીય અંકુશ જરૂરી છે. ઇંગ્લેન્ડની પેલી મર્યાદિત રાજાશાહી એનું ઉદાહરણ હતું એમના માટે.
હા.
ચોથું, કુદરતી અધિકારો. જ્હોન લોકની જેમ તેઓ પણ માનતા કે મનુષ્ય તરીકે જન્મ લેનાર દરેક વ્યક્તિને જીવન, સ્વતંત્રતા અને સંપત્તિ જેવા કેટલાક મૂળભૂત અધિકારો મળે છે જે કોઈ સરકાર કે ધર્મ છીનવી ન શકે. અને પાંચમું, તર્ક અને અનુભવવાદ, ઇમ્પિરિસિઝમ. જ્ઞાનનો આધાર શ્રદ્ધા, પરંપરા કે ધર્મગ્રંથો નહીં, પણ તર્ક, અવલોકન અને અનુભવ હોવા જોઈએ. તેમણે અંધશ્રદ્ધા અને ચમત્કારોની ભારે મજાક ઉડાવી હતી. અને આ દેવવાદની વાત મને થોડી સમજાવો. એટલે કે એક સર્જનહારમાં માનવું, પણ ચર્ચ, ધાર્મિક વિધિઓ, ચમત્કારો અને ધર્મગ્રંથોને નકારી કાઢવું, એ સમયમાં આ કેટલું ક્રાંતિકારી હશે?
એમના માટે આનો વ્યવહારિક અર્થ શું હતો?
સારો પ્રશ્ન છે. જુઓ, દેવવાદ એ જ્ઞાનયુગના ઘણા બુદ્ધિજીવીઓ માટે એક, એમ કહીએ કે, મધ્યમ માર્ગ હતો. તેઓ નાસ્તિક ન હતા.
અચ્છા.
તર્કના આધારે તેઓ માનતા કે આટલું જટિલ અને વ્યવસ્થિત બ્રહ્માંડ કોઈ બુદ્ધિશાળી સર્જનહાર વિના ન બની શકે, જેમ ઘડિયાળ જોઈને કોઈ ઘડિયાળ બનાવનાર હોવો જોઈએ એમ.
લોજિકલ વાત.
હા, પણ તેઓ એમ પણ માનતા કે આ સર્જનહારે સૃષ્ટિ બનાવીને તેને કુદરતી નિયમો પર ચાલવા દીધી છે અને હવે તે દૈનિક જીવનમાં દખલ કરતો નથી, એટલે કોઈ ચમત્કાર નહીં, કોઈ અવતાર નહીં.
ઓકે.
તેથી તેમને સંગઠિત ધર્મો એટલે કે ચર્ચ, પાદરીઓ, ધાર્મિક વિધિઓ, પવિત્ર પુસ્તકો એ બધાની જરૂરિયાત નહોતી લાગતી. ઉલટાલું, તેઓ આ સંસ્થાઓને ઘણીવાર ભ્રષ્ટ, સત્તાલોભી અને અંધશ્રદ્ધા ફેલાવનાર માનતા હતા.
તો વ્યવહારમાં આનો અર્થ શું થયો?
એટલે વ્યવહારમાં આનો અર્થ એ થયો કે તેઓ નૈતિકતાને ધર્મથી અલગ માનતા હતા અને તર્કને જ માર્ગદર્શક ગણતા. અને હા, એ સમયમાં જ્યારે ચર્ચ જીવનના દરેક પાસા પર પ્રભુત્વ ધરાવતું હતું ત્યારે આવું કહેવું અત્યંત જોખમી અને ક્રાંતિકારી હતું.
ચોક્કસ.
અને આ જ ભાવના એમના પેલા પ્રખ્યાત નારામાં વ્યક્ત થાય છે, એખરાસેસ લમ્ફામ.
હા, કચડી નાખો એ કુખ્યાત વસ્તુને. એનો અર્થ શું હતો ખરેખર? આ કુખ્યાત વસ્તુ એટલે શું?
એ હતી ધાર્મિક કટ્ટરતા, અસહિષ્ણુતા, અંધશ્રદ્ધા અને દમનકારી સત્તા, ખાસ કરીને તે સમયની અત્યંત શક્તિશાળી કેથોલિક ચર્ચ અને તેની સાથે જોડાયેલી રાજકીય સત્તા. વોલ્ટેર માટે આ ઇન્ફેમ માનવ પ્રગતિ, તર્ક અને સ્વતંત્રતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ હતી. તેઓ 1760ના દાયકામાં એમના મિત્રોને લખેલા પત્રોના અંતે આ વાક્ય અચૂક લખતા. આ માત્ર એક સૂત્ર નહોતું, એક યુદ્ધ ઘોષ હતો જાણે. ખરેખર હવે એમની કૃતિઓ પર આવીએ. વોલ્ટેરે જે લખ્યું છે એની યાદી જ ઘણી લાંબી છે. નાટકો, કવિતાઓ, નિબંધો, ઐતિહાસિક ગ્રંથો, ફિલોસોફિકલ વાર્તાઓ, હજારો પત્રો. એવું લાગે છે કે ભાગ્યે જ કોઈ સાહિત્યિક સ્વરૂપ હશે જેમાં એમણે હાથ ન અજમાવ્યો હોય.
સાચી વાત.
એમની કઈ કૃતિઓ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય, જેમણે એમના વિચારોને લોકો સુધી પહોંચાડ્યા અને ખળબળાટ મચાવ્યો?
ચોક્કસપણે એમની કેટલીક કૃતિઓ ખરેખર યુગ પ્રવર્તક સાબિત થઈ. પહેલી તો લેટર્સ કન્સર્નિંગ ધ ઇંગ્લિશ નેશન, લેટર ફિલોસોફિક્સ, 1733-34.
હા, જે ઇંગ્લેન્ડના દેશનિકાલ પછી લખાયું.
બરાબર. આ પુસ્તક ખરેખર તો ફ્રાન્સ પરનો સીધો હુમલો હતો. તેમણે અંગ્રેજી સમાજની રાજકીય સ્વતંત્રતા, ધાર્મિક સહિષ્ણુતા, વેપાર અને વૈજ્ઞાનિક ભાવનાની ભરપૂર પ્રશંસા કરી.
એટલે આડકતરી રીતે ફ્રેન્ચ સમાજની ટીકા?
સીધી જ ટીકા હતી. દરેક પ્રશંસા ફ્રેન્ચ નિરંકુશતા, અસહિષ્ણુતા અને પછાતપણા પરની ટીકા હતી. આ પુસ્તક એટલું વિસ્ફોટક સાબિત થયું કે પેરિસની સંસદે તેને જાહેરમાં બાળી નાખવાનો હુકમ કર્યો અને વોલ્ટર પર ધરપકડનું વોરંટ જારી થયું. ઓહો, એટલે ફરી ભાગવું પડ્યું.
હા, આ દર્શાવે છે કે એમના શબ્દોમાં કેટલી તાકાત હતી. પછી અલબત્ત કેન્ડિડ, ઓલ ઓપ્ટિમિઝમ, 1759.
હા, આ તો બહુ જ પ્રખ્યાત છે,
કદાચ એમની સૌથી પ્રખ્યાત અને આજે પણ વંચાતી કૃતિ. તે એક નાનકડી પણ ધારદાર વ્યંગ્યાત્મક નવલકથા છે.
એમાં પેલો ભોળો નાયક હોય છે, કેન્ડિડ.
હા, કેન્ડિડ અને એના ગુરુ પેંગ્લોસ, જે પેલા જર્મન ફિલોસોફર લિબનીઝના આપણે શક્ય એટલી શ્રેષ્ઠ દુનિયામાં રહીએ છીએ એવા આશાવાદી સિદ્ધાંતમાં માને છે.
અને પછી એમની સાથે બહુ ખરાબ થાય છે.
હા, તેઓ દુનિયાભરમાં ભટકે છે અને એક પછી એક ભયાનક આફતોનો સામનો કરે છે. યુદ્ધ, ભૂકંપ, અત્યાચાર, બીમારી. વોલ્ટેર આ દ્વારા એવા આંધળા આશાવાદની ક્રૂર મજાક ઉડાવે છે જે વાસ્તવિક દુઃખ અને અન્યાયને અવગણે છે.
પુસ્તક વાંચીને અસ્વસ્થ થઈ જવાય એવું છે.
બરાબર. અને એનો અંતિમ સંદેશ, આપણે આપણો બગીચો ખેડવો જોઈએ, એ પણ બહુ મહત્વનો છે.
એનો અર્થ શું?
આપણી આસપાસ, આપણી પહોંચમાં જે છે એમાં વ્યવહારુ અને રચનાત્મક કાર્ય કરવા પર ભાર મૂકવો,
એટલે નક્કર કામ કરવો.
હા. પછી છે ટ્રીટાઇઝ ઓન ટોલરન્સ, ટ્રેટેસુર લા થોલેરાન્સ, 1763. આ પુસ્તક એક વાસ્તવિક ઘટના પર આધારિત છે.
પેલો જીન કાલાસનો કિસ્સો.
હા, જીન કાલાસ નામના એક પ્રોટેસ્ટન્ટ વેપારી પર એના પુત્રની હત્યાનો ખોટો આરોપ મૂકીને એને અત્યંત ક્રૂર રીતે ફાંસી આપવામાં આવી હતી. કારણ કે એવી અફવા હતી કે એનો પુત્ર કેથોલિક બનવા માંગતો હતો.
કેટલું અન્યાય.
વોલ્ટર આ અન્યાયથી એટલા વ્યથિત થયા કે એમણે આ કેસ હાથમાં લીધો, પુરાવા એકઠા કર્યા અને આ પુસ્તક લખ્યું. તે ધાર્મિક સહિષ્ણુતા માટે એક શક્તિશાળી ભાવનાત્મક અને તાર્કિક દલીલ છે.
અને કાલાસને ન્યાય મળ્યો હતો ને પછી?
હા, આખરે એમને મરણોત્તર ન્યાય મળ્યો. આ પુસ્તકે યુરોપમાં સહિષ્ણુતાની ચર્ચાને નવી દિશા આપી. પછી ફિલોસોફિકલ ડિક્શનરી, ડિક્શનરે ફિલોસોફિક 1764.
આ ડિક્શનરી જેવું નહોતું? નહીં,
ના, પરંપરાગત શબ્દકોશ નહીં, પણ મૂળાક્ષર ક્રમમાં ગોઠવાયેલા ટૂંકા ધારદાર લેખો અને નિબંધોનો સંગ્રહ હતો, જેમાં એમણે બાઇબલ, ચર્ચ, ચમત્કારો, રાજકીય સંસ્થાઓ, સામાજિક રીતિરિવાજો, લગભગ દરેક વસ્તુ પર પોતાની આગવી શૈલીમાં વ્યંગ અને તર્કથી પ્રહાર કર્યા.
એટલે વાંચવામાં સરળ અને અસરકારક.
હા, ખૂબ લોકપ્રિય બન્યું અને સત્તા માટે માથાનો દુખાવો પણ. અને છેલ્લે ધી એજ ઓફ લુઈ 14 લે સિએક્લો દ લુઈ કફુર્દ 1751.
આ ઇતિહાસનું પુસ્તક.
હા, પણ માત્ર રાજાઓ અને યુદ્ધોનો ઇતિહાસ નહીં, વોલ્ટેરે અહીં એક નવો ચીલો પાડ્યો. એમણે લુઈ 14ના શાસનકાળને માત્ર રાજકીય દ્રષ્ટિએ નહીં પણ કળા, વિજ્ઞાન, સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક જીવનના વિકાસના સંદર્ભમાં જોયો. આ રીતે એમણે સાંસ્કૃતિક ઇતિહાસ લેખનનો પાયો નાખ્યો એમ કહી શકાય.
ખરેખર બહુ મોટું અને વૈવિધ્ય સભર પ્રદાન. હવે તમે રૂસોનો ઉલ્લેખ કર્યો હતો. વોલ્ટેર અને એમના સમકાલીન જીન જેક્સ રૂસો વચ્ચેની દુશ્મનાવટ અને વૈચારિક મતભેદો પણ ઘણા જાણીતા છે.
હા, બહુ જ.
બંને જ્ઞાનયુગના મહાન વિચારકો, પણ એમના રસ્તા સાવ અલગ હતા. એમના વિચારોમાં મુખ્ય તફાવત શું હતો?
હા, એમની વચ્ચેનો સંઘર્ષ એ જ્ઞાનયુગની સૌથી રસપ્રદ બૌદ્ધિક લડાઈઓમાંની એક ગણાય છે. બંને ફ્રેન્ચ સમાજની ટીકા કરતા હતા, પણ એમના નિદાન અને ઉપાય સાવ જુદા હતા.
કેવી રીતે?
રૂસો માનતા કે સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન અને સમાજ જ માણસને ભ્રષ્ટ કર્યો છે. એમનો આદર્શ હતો પ્રાકૃતિક માનવ, નેચરલ મેન, જે સમાજના કૃત્રિમ બંધનો અને અસમાનતાથી મુક્ત હોય.
અને વોલ્ટેર?
વોલ્ટેર આનાથી બિલકુલ વિરુદ્ધ હતા. તેઓ માનતા કે તર્ક, વિજ્ઞાન, કળા અને સંસ્કૃતિ જ માનવ પ્રગતિના સાધનો છે. સભ્યતા એ સમસ્યા નહીં પણ સમાધાનનો ભાગ છે.
એટલે રૂસોને વોલ્ટેરના વિચારો ન ગમે અને વોલ્ટેરને રૂસોના?
બરાબર. વોલ્ટેર રૂસોના વિચારોને ભાવુકતા ભર્યા, અવ્યવહારુ અને પછાત ગણતા. વોલ્ટેર સુધારણામાં માનતા હતા, જ્યારે રૂસો એક પ્રકારની ક્રાંતિની વાત કરતા હતા જે માણસને તેના પ્રાકૃતિક મૂળ તરફ પાછો લઈ જાય. એમની વચ્ચેનો પત્ર વ્યવહાર પણ ઘણો કડવો અને અંગત હુમલાઓથી ભરેલો હતો.
ઓહો, અને જ્હોન લોક કે થોમસ હોબ્સ જેવા બીજા પ્રભાવશાળી વિચારકોની સરખામણીમાં વોલ્ટેર ક્યાં ઊભા રહે છે? શું એમની ફિલોસોફી લોક જેટલી વ્યવસ્થિત હતી?
જો લોકનો પ્રભાવ વોલ્ટેર પર સ્પષ્ટ છે, ખાસ કરીને કુદરતી અધિકારો અને સરકારની જવાબદારીના વિચારોમાં, પણ એમની શૈલી અલગ હતી.
કેવી રીતે?
લોક એક શૈક્ષણિક ફિલોસોફર હતા જેમના લખાણો ગહન અને વ્યવસ્થિત છે. વોલ્ટેર બીજી તરફ એક ફિલોસોફ હતા.
ફિલોસોફ? એનો અર્થ?
આ ફ્રેન્ચ શબ્દનો અર્થ માત્ર ફિલોસોફર કરતાં વધુ છે. એનો અર્થ થાય છે એક જાહેર બુદ્ધિજીવી, એક કાર્યકર જે પોતાના વિચારોનો ઉપયોગ સમાજમાં સુધારો લાવવા, અન્યાય સામે લડવા અને અજ્ઞાનતા દૂર કરવા માટે કરે છે.
એટલે એમની શૈલી વધુ લડાયક હતી?
હા, લડાયક, વ્યંગાત્મક, સીધી અને સામાન્ય લોકો સુધી પહોંચે તેવી હતી. એમનો હેતુ યુનિવર્સિટીમાં ભણાવવાનો નહોતો, પણ સમાજને જગાડવાનો હતો.
અને હોબ્સ સાથે સરખામણી?
થોમસ હોબ્સ સાથે તો એમનો મતભેદ મૂળભૂત હતો. હોબ્સ માનવ સ્વભાવને સ્વાર્થી માનીને સમાજમાં વ્યવસ્થા જાળવવા નિરંકુશ સત્તાને જરૂરી ગણતા હતા, જ્યારે વોલ્ટેર લોકની જેમ વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે મર્યાદિત અને જવાબદેહી સરકારના હિમાયતી હતા.
એટલે ટૂંકમાં વોલ્ટેર મૌલિક ફિલોસોફિકલ સિસ્ટમ બનાવનાર કરતા વધુ એક પ્રભાવશાળી પ્રચારક અને સામાજિક ટીકાકાર હતા.
બરાબર, એમ કહી શકાય.
તો આટલા વર્ષો પછી વોલ્ટેરનો વારસો શું છે? એમના વિચારોની અસર ક્યાં અને કેવી રીતે જોઈ શકાય છે? શું તેઓ આજે પણ પ્રાસંગિક છે?
એમનો વારસો વિશાળ અને જીવંત છે, એમાં કોઈ શંકા નથી. અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિના જે નેતાઓ હતા એમના પર વોલ્ટેરના વિચારોનો સીધો પ્રભાવ હતો.
હા, એવું કહેવાય છે.
તમે અમેરિકાના બંધારણનો પહેલો સુધારો જુઓ, જે ધર્મ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપે છે, અથવા ફ્રાન્સની માનવ અને નાગરિક અધિકારોની ઘોષણા વાંચો તો એમાં વોલ્ટેરના વિચારોનો પડઘો સ્પષ્ટ સંભળાશે.
કયા વિચારો મુખ્યત્વે?
ધાર્મિક સ્વતંત્રતા, વાણી સ્વાતંત્ર્ય, કાયદા સમક્ષ સમાનતા, અત્યાચારનો વિરોધ. એમણે આધુનિક ઉદાર લોકશાહી અને માનવ અધિકારોના બૌદ્ધિક પાયા નાખવામાં મદદ કરી.
એટલે આજે પણ જ્યારે દુનિયામાં ક્યાંય સેન્સરશિપ લાગે, ધાર્મિક કટ્ટરતા માથું ઊંચકે કે પછી રાજ્ય અને ધર્મ વચ્ચેના સંબંધોની ચર્ચા થાય ત્યારે વોલ્ટેર આપોઆપ યાદ આવી જાય છે.
બિલકુલ,
એમનું નામ જ જાણે આ મુદ્દાઓ સાથે જોડાઈ ગયું છે.
હા, આજે વોલ્ટેરિયન હોવું એટલે શું? એટલે સત્તા પર સવાલ ઉઠાવવા, તીક્ષ્ણ બુદ્ધિ અને વ્યંગનો ઉપયોગ કરવો અને અસહિષ્ણુતા સામે લડવું. તેઓ દમન સામેના સંઘર્ષ અને મુક્ત અભિવ્યક્તિના વૈશ્વિક પ્રતીક બની ગયા છે. એમનું જીવન એ પણ દર્શાવે છે કે કેવી રીતે એક લેખક માત્ર દરબારી મનોરંજનકાર કે આશ્રિત રહેવાને બદલે એક સ્વતંત્ર, પ્રભાવશાળી અને નિર્ભય સામાજિક ટીકાકાર બની શકે છે,
જે શક્તિશાળી સંસ્થાઓને પણ પડકારી શકે.
હા, એમણે બુદ્ધિજીવીની ભૂમિકાને નવી પરિભાષા આપી.
વોલ્ટેરના કેટલાક કોટ્સ તો એટલા પ્રખ્યાત છે કે લોકો આજે પણ વારંવાર ટાંકે છે. એમની વાતોમાં રહેલી સ્પષ્ટતા અને ધાર આજે પણ અસરકારક છે. ચાલો કેટલાક મુખ્ય અવતરણો જોઈએ.
હા, ચોક્કસ. અને એમના સંદર્ભને સમજવો પણ જરૂરી છે. પહેલું સૌથી પ્રખ્યાત, હું તમે જે કહો છો તેની સાથે કદાચ સહેમત ન થઉં, પરંતુ તમારા કહેવાના અધિકારનો હું મૃત્યુ સુધી બચાવ કરીશ.
હા, આ જ વાક્યની હું વાત કરતો હતો.
રસપ્રદ વાત એ છે કે આ શબ્દો વોલ્ટેરે પોતે ક્યારેય લખ્યા નથી.
શું વાત કરો છો?
હા, આ વાક્ય એમની 20મી સદીની અંગ્રેજ જીવનચરિત્રકાર એવલિન બીટ્રિસ હોલ એમના પુસ્તક ધ ફ્રેન્ડ્સ ઓફ વોલ્ટેરમાં વોલ્ટેરના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પ્રત્યેના સમર્પણનો સાર વ્યક્ત કરવા માટે લખ્યું હતું.
અચ્છા, પણ એમના વિચારને બરાબર રજૂ કરે છે.
બિલકુલ, એટલી સચોટ રીતે પકડે છે કે તે એમની સાથે જોડાઈ ગયું. બીજું, સામાન્ય સમજ એટલી સામાન્ય નથી.
હા, કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન.
હા, એમના ફિલોસોફિકલ ડિક્શનરીમાંથી. આ એમના વ્યંગ અને નિરાશાનું મિશ્રણ છે. એમને આશ્ચર્ય થાય છે કે જે વાત તાર્કિક રીતે સ્પષ્ટ હોવી જોઈએ તે પણ લોકો સ્વીકારતા નથી અને અંધશ્રદ્ધા કે પૂર્વગ્રહમાં જીવે છે.
સાચી વાત.
ત્રીજું, કચડી નાખો કુખ્યાત વસ્તુને, એકરાસે લેનફેમ.
હા, એની વાત આપણે કરી, પેલો યુદ્ધ ઘોષ.
હા, જે ધાર્મિક કટ્ટરતા, અસહિષ્ણુતા અને દમન સામેની એમની લડાઈનું પ્રતીક હતું. ચોથું, આપણે આપણો બગીચો ખેડવો જોઈએ, ઇલ્ફો કુલ્તિવે નોત્ર ઝારદા.
કેન્ડિડનું અંતિમ વાક્ય.
હા, બહુ અર્થસભર છે. મોટી મોટી ફિલોસોફિકલ વાતો કે દુનિયા બદલવાના હવાઈ કિલ્લાઓ બાંધવાને બદલે આપણે આપણી આસપાસ, આપણી પહોંચમાં હોય તેવા નક્કર, વ્યવહારુ અને રચનાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સુધારો પોતાનાથી શરૂ થાય.
એમ જ. અને પાંચમું, જો ઈશ્વરનું અસ્તિત્વ ન હોત તો તેની શોધ કરવી જરૂરી બની જાત.
આ થોડું વિચિત્ર લાગે છે. એમના દેવવાદ સાથે કેવી રીતે બંધ બેસે છે?
આ એમના દેવવાદ અને સામાજિક વ્યવસ્થા અંગેના વિચારોને દર્શાવે છે. ભલે સંગઠિત ધર્મ ભ્રષ્ટ હોય, પણ સમાજમાં નૈતિકતા અને વ્યવસ્થા જાળવવા માટે, સારા કર્મો માટે પુરસ્કાર અને ખરાબ કર્મો માટે સજા આપનાર કોઈક ઉચ્ચ સત્તા, એટલે કે ઈશ્વર, એમાં માન્યતા રાખવી જરૂરી છે એમ તેઓ માનતા. આ એક વ્યવહારુ દલીલ હતી, ધાર્મિક નહીં.
અચ્છા, સામાજિક વ્યવસ્થા માટે જરૂરી ગણતા. સમજાયું. હવે વોલ્ટરના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ ઘણી રસપ્રદ છે. જેમ કે એમની કોફી પીવાની આદત. કહેવાય છે કે તેઓ દિવસમાં 40-50 કપ કોફી પી જતા. આ વાત સાચી છે?
હા, આ વાત ઘણી પ્રચલિત છે. જો કે 40-50નો આંકડો કદાચ અતિશયોક્તિ ભર્યો હોય, પણ તેઓ કોફીના ભારે શોખીન હતા એ વાત સાચી. અને મોડી રાત સુધી લખવા માટે કોફીનો સહારો લેતા.
અને ડોક્ટરોએ ના પાડી હતી, એમ છતાં લાંબુ જીવ્યા.
હા, મજાની વાત એ છે કે એમના ડોક્ટરો એમને ચેતવણી આપતા કે આટલી બધી કોફી જીવલેણ છે, પણ તેઓ તો 83 વર્ષનું લાંબુ આયુષ્ય પામ્યા.
કમાલ કહેવાય.
એમણે પોતાની મોટાભાગની સંપત્તિ માત્ર લેખનથી નહોતી કમાઈ.
તો પછી?
યુવાનીમાં એમણે અને એમના મિત્ર ગણિતશાસ્ત્રી ચાર્લ્સ મેરી દ લા કોન્ડેમાઇન ફ્રેન્ચ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી લોટરીની યોજનામાં એક ગાણિતિક છટકબારી શોધી કાઢી હતી.
શું વાત કરો છો? લોટરીમાં?
હા, એમણે એક સિન્ડિકેટ બનાવીને મોટાભાગની ટિકિટો ખરીદી લીધી અને ખાતરીપૂર્વક લોટરી જીતી લીધી. આનાથી એમને જબરદસ્ત આર્થિક ફાયદો થયો.
અરે વાહ.
અને આ પૈસાએ એમને જીવનભર કોઈ રાજા, ઉમરાવ કે સંસ્થાના આશ્રિત રહ્યા વગર મુક્તપણે લખવાની અને બોલવાની સ્વતંત્રતા આપી. આ આર્થિક સ્વતંત્રતા એમની બૌદ્ધિક સ્વતંત્રતા માટે નિર્ણાયક બની.
ખરેખર અનોખી વાત. અને એમના અંતિમ દિવસો અને મૃત્યુ પછી જે થયું તે પણ ઓછું નાટકીય નથી.
બિલકુલ. 1778માં લગભગ 28 વર્ષના દેશનિકાલ પછી તેઓ એક જીવંત દંતકથા તરીકે પેરિસ પાછા ફર્યા.
એમનું સ્વાગત કેવું થયું હતું?
અભૂતપૂર્વ સ્વાગત થયું. જાણે કોઈ રાજા પરત ફર્યા હોય. નાટકો ભજવાયા, સન્માનો થયા. પણ આ બધી ઉજવણી અને મુસાફરીનો થાક એમના વૃદ્ધ શરીર માટે ભારે પડ્યો અને થોડા જ મહિનામાં એમનું અવસાન થયું. એમના મૃત્યુ પછી ચર્ચે એમના ધર્મવિરોધી વિચારોને કારણે એમને ખ્રિસ્તી વિધિ મુજબ પેરિસના કબ્રસ્તાનમાં દફનાવવાની સત્તાવાર રીતે મનાઈ ફરમાવી.
એટલે વિવાદ મૃત્યુ પછી પણ ચાલુ રહ્યો.
હા, પણ વોલ્ટેરના ભત્રીજા એબે મિનોટ એમણે ચપળતા વાપરી. સત્તાવાર હુકમ પહોંચે તે પહેલાં એમણે ગુપ્ત રીતે વોલ્ટેરના મૃતદેહને પેરિસની બહાર શેમ્પેન પ્રાંતના સિલિયર્સ નામના એક એબી એટલે કે મઠમાં રાતોરાત દફનાવી દીધો.
અચ્છા.
વર્ષો પછી 1791માં ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન નવી સરકારે વોલ્ટેરને ક્રાંતિના બૌદ્ધિક પિતા તરીકે સન્માનિત કર્યા. એમના અવશેષોને સિલિયર્સથી લાવીને ખૂબ જ ધામધૂમથી પેરિસના પેન્થિયોન, જે રાષ્ટ્રીય નાયકોનું સમાધિ સ્થળ છે, ત્યાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા.
એટલે આખરે સન્માન મળ્યો.
હા, જ્યાં તેઓ આજે પણ રૂસો જેવા અન્ય મહાનુભાવોની સાથે બિરાજે છે. આ ઉપરાંત એમના જીવનના પાછળના વર્ષોમાં સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પાસે ફર્નીમાં એમણે જે વસાહત ઊભી કરી હતી ત્યાં એમણે માત્ર લખ્યું જ નહીં
પણ બીજું પણ કંઈક કર્યું.
હા, ખેતી સુધારણાના પ્રયોગો કર્યા, જળાશયો બંધાવ્યા અને ઘડિયાળ બનાવવા જેવા નાના ઉદ્યોગો શરૂ કરીને સ્થાનિક લોકોને રોજગારી પણ આપી. આ બતાવે છે કે તેઓ માત્ર વાતો કરનારા ફિલોસોફર નહોતા પણ જ્ઞાનયુગના આદર્શોને વ્યવહારમાં મૂકનારા પણ હતા.
ખરેખર પ્રભાવશાળી. પણ દરેકના પ્રિય તો ન જ હોઈ શકે ખરું ને? એમની ટીકા પણ થઈ હશે.
ચોક્કસ. જોકે એ યાદ રાખવું જરૂરી છે કે વોલ્ટર જેવા પ્રભાવશાળી અને લડાયક વ્યક્તિત્વ દરેકના પ્રિય નહોતા. એમના સમયમાં ધાર્મિક નેતાઓ અને સંસ્થાઓ તો એમને ઈશ્વર નિંદક, ધર્મના દુશ્મન અને સામાજિક અરાજકતા ફેલાવનાર માનતા. રૂઢિચુસ્તો દલીલ કરતા કે એમના વિચારો પરંપરાગત સત્તા, નૈતિકતા અને સમાજની સ્થિરતા માટે ખતરો છે. એમના પુસ્તકો પર વારંવાર પ્રતિબંધ મુકાયો અને એમને દેશનિકાલ ભોગવવો પડ્યો, એ જ એમની ટીકાની ગંભીરતા દર્શાવે છે.
અને આ તો થઈ એમના સમયની વાત. શું આધુનિક સમયમાં પણ એમના વિચારો કે વ્યક્તિત્વના કેટલાક પાસાઓની ટીકા થાય છે? શું એમના વારસા પર કોઈ સવાલ ઉઠાવવામાં આવે છે?
હા, અને આ ટીકાઓ પણ મહત્વની છે. કેટલાક આધુનિક ઇતિહાસકારો અને ટીકાકારો એમના અભિજાત્યવાદ, એલિટિઝમ તરફ ધ્યાન દોરે છે.
એટલે કે
વોલ્ટર સામાન્ય જનતાની બુદ્ધિ અને ક્ષમતા પર બહુ ભરોસો નહોતા કરતા. તેઓ લોકશાહીના હિમાયતી ન હતા પણ પ્રબુદ્ધ નિરંકુશતામાં વધુ માનતા હતા. એટલે કે એક એવો રાજા જે ફિલોસોફરોની સલાહ માણીને શાસન કરે.
આ એક મહત્વનો મુદ્દો છે.
બીજો મુદ્દો એમના કેટલાક નાણાકીય રોકાણોનો છે. એવા પુરાવા છે કે એમના કેટલાક રોકાણો એવા સાહસો સાથે જોડાયેલા હતા જે પરોક્ષ રીતે ગુલામ વેપારમાંથી નફો કમાતા હતા.
આ તો એમની સ્વતંત્રતાની હિમાયત સાથે મેળ નથી ખાતું.
બરાબર. આ બાબત એમની સ્વતંત્રતા અને માનવ અધિકારોની હિમાયત સાથે સીધી વિસંગતતા ઊભી કરે છે. અને ત્રીજો, કદાચ સૌથી ગંભીર અને ચર્ચાસ્પદ મુદ્દો એમના કેટલાક લખાણોમાં જોવા મળતી યહૂદી વિરોધી ટિપ્પણીઓ મળે છે. જો કે કેટલાક બચાવ કરે છે કે આ ટીકા ધાર્મિક હતી, વંશીય નહીં, અને તે એમના સમયના વ્યાપક પૂર્વગ્રહનું પ્રતિબિંબ હતી. તેમ છતાં આ ટિપ્પણીઓ એમના સહિષ્ણુતાના મુખ્ય સંદેશ પર એક કલંક સમાન ગણાય છે અને આજે પણ ચર્ચા અને ટીકાનો વિષય બને છે.
એટલે એ પણ પોતાના સમયની મર્યાદાઓથી પર નહોતા.
હા, આ બતાવે છે કે વોલ્ટેર પણ પોતાના સમયની મર્યાદાઓથી સંપૂર્ણપણે મુક્ત ન હતા.
ખરેખર વોલ્ટેર એક અત્યંત જટિલ, બહુપક્ષીય અને ક્યારેક વિરોધાભાસી વ્યક્તિત્વ હતા. તેઓ કદાચ કોઈ નવી મૌલિક ફિલોસોફિકલ સિસ્ટમના જનક ન હતા, જેમ કાંટ કે હેગલ હતા.
સાચી વાત.
પણ તેઓ જ્ઞાનયુગના જે કેન્દ્રીય મૂલ્યો હતા, તર્કની સર્વોપરિતા, ધાર્મિક સહિષ્ણુતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માનવાધિકાર તેના સૌથી પ્રભાવશાળી, સૌથી નીડર અને સૌથી તેજસ્વી પ્રચારક અને યોદ્ધા જરૂર હતા.
બિલકુલ.
એમણે પોતાની કલમ, વ્યંગ અને અખૂટ ઉર્જાને હથિયાર બનાવીને સદીઓ જૂની ધાર્મિક કટ્ટરતા, અંધશ્રદ્ધા અને રાજકીય જુલમ સામે એવી લડત આપી જેની અસર આજ સુધી વર્તાય છે.
બરાબર કહ્યું. એમનું જીવન અને કાર્ય એ વાતનો પુરાવો છે કે વિચારોમાં કેટલી તાકાત હોઈ શકે છે. જો વિચારોને સ્પષ્ટતા, હિંમત અને કૌશલ્ય સાથે રજૂ કરવામાં આવે તો તે સમાજમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે. તેઓ વૈજ્ઞાનિક ક્રાંતિ દ્વારા પ્રસ્થાપિત થયેલી તર્ક અને પુરાવાની પદ્ધતિ અને ભવિષ્યમાં આવનારી અમેરિકન અને ફ્રેન્ચ જેવી લોકશાહી ક્રાંતિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ કડી સમાન હતા.
બરાબર.
એમણે આધુનિક વિશ્વના ઘડતરમાં ખાસ કરીને માનવાધિકારો, બંધારણીય શાસન અને ધર્મનિરપેક્ષ સમાજના પાયા નાખવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
તો અંતે શ્રોતાઓ માટે કોઈ વિચાર?
કદાચ આજના શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે વોલ્ટરે જે કુખ્યાત વસ્તુ એટલે કે કટ્ટરતા, અસહિષ્ણુતા, અતાર્કિકતા અને દમનને કચડી નાખવાનું આહ્વાન કર્યું હતું તે આજે 21મી સદીમાં આપણી આસપાસ કયા નવા સ્વરૂપો ધારણ કરીને બેઠી છે?
સારો પ્રશ્ન છે.
અને તેને પડકારવા માટે આજે વોલ્ટેર પાસેથી આપણે શું શીખી શકીએ એ વિચારવા જેવું ખરું. ક્લોઝિંગ લાઇન, ક્લોઝિંગ લાઇન. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.